એકત્ર જ્ઞાન ગોષ્ઠી. અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક વિશે વાત કરવાના છીએ જેણે ખરેખર કહી શકાય કે આધુનિક અર્થતંત્રનો પાયો નાખ્યો અને આજે પણ એની બહુ ચર્ચા થાય છે.
હું વાત કરી રહી છું એડમ સ્મિથના પ્રખ્યાત પુસ્તક એન ઇન્ક્વાયરી ઇન ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સની, જો કે આપણે સૌ એને રાષ્ટ્રોની સંપત્તિ તરીકે વધુ ઓળખીએ છીએ.
બિલકુલ. અને આ પુસ્તક છે ને આજે પણ જો અને લગભગ 250 વર્ષ થઈ ગયા તો પણ એટલું જ પ્રસ્તુત છે એમ કહીએ તો ચાલે કે આ પુસ્તકે અર્થશાસ્ત્રને એક નવી જ દિશા આપી.
ખરું.
એના જે મૂળભૂત વિચારો છે જેમ કે બજારો કઈ રીતે કામ કરે, શ્રમ વિભાજનના ફાયદા શું, દેશની સાચી સંપત્તિ કોને કહેવાય, અને હા સરકારની ભૂમિકા મતલબ એનો રોલ શું હોવો જોઈએ, આ બધું સમજ્યા વગર છે ને આજની આર્થિક દુનિયા સમજવી અઘરી પડે.
સાચી વાત છે. આજે પણ તમે જુઓ જે પોલિસી બનાવે છે એ લોકો, ઉદ્યોગપતિઓ, એ બધા ક્યાંક ને ક્યાંક એમના સિદ્ધાંતોમાંથી પ્રેરણા લે છે, ભલે પછી એની સામે દલીલો પણ થતી હોય.
તો આજની આપણી આ ચર્ચાનો હેતુ, ગોલ કહી શકીએ, એ જ છે કે આપણે આ મોટા પુસ્તકના મુખ્ય વિચારોને એકદમ સરળ ભાષામાં સમજીએ. એના લેખક એડમ સ્મિથ, એમના જીવન અને દૃષ્ટિકોણ વિશે થોડું જાણીએ અને પછી એ જોઈએ કે આ બધા વિચારો આજના સમયમાં આપણા રોજિંદા જીવનમાં ક્યાંક લાગુ પડે છે કે કેમ. ચાલો તો શરૂ કરીએ આ રસપ્રદ વાતચીત.
ચોક્કસ.
તો પહેલા વાત કરીએ લેખકની. એડમ સ્મિથ, જન્મ 1723 સ્કોટલેન્ડમાં, અવસાન 1790. હવે ખાલી અર્થશાસ્ત્રી નહોતા, એ તો ઊંડા નૈતિક ફિલસૂફ પણ હતા.
હા, એ બહુ મહત્વનું છે.
એમને આધુનિક અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે અને તેઓ ગ્લાસ્ગો યુનિવર્સિટીમાં મોરલ ફિલોસોફી એટલે કે નૈતિક દર્શનશાસ્ત્રના પ્રોફેસર હતા.
બરાબર. અને આ વાત પર ભાર મૂકવો જરૂરી છે કે તેઓ પહેલા નૈતિક ફિલસૂફ હતા. જો રાષ્ટ્રોની સંપત્તિ તો 1776માં આવ્યું, એ પહેલાં 1759માં એમનું બીજું એક બહુ પ્રખ્યાત પુસ્તક આવેલું, ધ થિયરી ઓફ મોરલ સેન્ટિમેન્ટ્સ.
અચ્છા.
એમાં એમણે સહાનુભૂતિ, ન્યાય, માણસની લાગણીઓ એ બધા પર બહુ ઊંડાણથી લખ્યું હતું. અને એમની જે સમજ હતી ને કે માણસ ખાલી સ્વાર્થી નથી, એ સમાજમાં રહે છે, બીજાની લાગણી સમજે છે, આ બધી જ વાતો જ એમના આર્થિક વિચારોનો પાયો બની.
ઓહ, એટલે અર્થશાસ્ત્ર અને નૈતિકતાને એમણે જોડ્યા હતા.
બિલકુલ. એ માનતા હતા કે અર્થતંત્રને સમજવું હોય તો પહેલાં માણસના સ્વભાવને અને સમાજના નૈતિક માળખાને સમજવું પડે. આ જ વસ્તુ એમને એમના સમયના બીજા વિચારકોથી અલગ પાડે છે. એમની દ્રષ્ટિ ખાલી આંકડાઓ પર નહોતી.
બરાબર કહ્યું. એટલે એવું નહોતું કે ખાલી થિયરીની વાતો કરી, એમણે પોતાના વિચારોને પ્રેક્ટિકલ અનુભવો સાથે જોડ્યા. યુરોપનો પ્રવાસ કર્યો, ત્યાં વોલ્ટેર જેવા મોટા વિચારકોને મળ્યા.
હા, ફ્રાન્સના અર્થશાસ્ત્રીઓ ફિઝિયોક્રેટ્સ એમના સંપર્કમાં આવ્યા.
અને સૌથી મોટી વાત, એમણે પોતાની આસપાસ બ્રિટનમાં જે ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થઈ રહી હતી ને,
હા, એ બધું નજરે જોયું.
ફેક્ટરીઓ શરૂ થતી જોઈ, નવા નવા મશીનો આવતા જોયા. આ બધા અવલોકનોએ એમના લખાણને બહુ જ વાસ્તવિક અને મજબૂત બનાવ્યું.
હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. સ્મિથનો કદાચ સૌથી મોટો અને ક્રાંતિકારી વિચાર એ હતો કે કોઈ દેશની સંપત્તિ એટલે એની તિજોરીમાં કેટલું સોનું ચાંદી પડ્યું છે એ નહીં.
તો પછી શું?
સાચી સંપત્તિ તો એ છે કે દેશ વર્ષ દરમિયાન જે કંઈ માલસામાન અને સેવાઓ બનાવે છે ને એનું કુલ મૂલ્ય છે.
હા.
આજે આપણે જેને જીડીપી કહીએ છીએ ને.
હા, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ.
બસ એનો આ મૂળભૂત ખ્યાલ હતો.
હા.
આનાથી રાષ્ટ્રનો આર્થિક ધ્યેય શું હોવું જોઈએ એની આખી વ્યાખ્યા બદલાઈ ગઈ.
હા, અને આ વિચાર એ સમયે જે જોરશોરથી ચાલતું હતું મર્કેન્ટલિઝમ,
વ્યાપારવાદ.
હા, વ્યાપારવાદ એનાથી એકદમ અલગ હતો. મર્કેન્ટલિઝમ વાળા શું માનતા હતા, એમનું એવું હતું કે દુનિયામાં સંપત્તિ એટલે કે સોનું ચાંદી એ તો લિમિટેડ છે.
હા, ફિક્સ જ છે.
એટલે એક દેશ ત્યારે જ પૈસાદાર બને જ્યારે બીજો દેશ ગરીબ બને, જાણે ઝીરો સમ ગેમ. એટલે જ એ લોકો નિકાસ વધારો, આયાત ઘટાડો એના પર બહુ જ જોર આપતા, ભલે પછી એના માટે ઊંચી ડ્યુટી નાખવી પડે કે વેપાર પર કાપ મૂકવો પડે. ગોલ શું? બસ સોનું ભેગું કરો.
સ્મિથે આખી વાત પલટી નાખી. એમણે કહ્યું કે ભાઈ, સંપત્તિ લિમિટેડ નથી, એ તો બનાવી શકાય છે, એનું સર્જન થઈ શકે છે. અને આ સર્જનનું એન્જિન શું? તો કે શ્રમનું વિભાજન, એટલે કે કામને નાના નાના ભાગમાં વહેંચી દેવું.
અચ્છા.
અને બીજું મુક્ત બજાર, જેમાં લોકો પોતપોતાનું હિત જુએ. અને અહીં જ એમનો પેલો ફેમસ અદ્રશ્ય હાથ એટલે કે ઇનવિઝિબલ હેન્ડનો કોન્સેપ્ટ આવે છે.
હા, એના વિશે સાંભળ્યું છે.
એમનું કહેવું છે કે જ્યારે દરેક વ્યક્તિ પોતાનો ફાયદો શોધે છે ને, ત્યારે બજારમાં જે સ્પર્ધા થાય છે ને, એના લીધે એ લોકો અજાણતા જ કંઈક એવું કરી બેસે છે જેનાથી આખા સમાજનું ભલું થાય છે. આ વ્યક્તિગત ભૂમિકા અને સામૂહિક ધ્યેય વચ્ચેનો સંબંધ બહુ જ રસપ્રદ છે.
અને એમનો આ પુસ્તક લખવાનો મુખ્ય હેતુ, એમનો ગોલ એ જ હતો કે જે નીતિ ઘડનારા છે, બુદ્ધિજીવીઓ છે, વેપારીઓ છે, એમને સમજાવે કે પેલી મર્કેન્ટલિઝમની ટૂંકી નીતિઓ છોડો.
હા, એ છોડો અને આર્થિક સ્વતંત્રતા અપનાવો,
મુક્ત વેપાર અપનાવો. એમાં જ દેશનું અને લોકોનું લાંબા ગાળે ભલું છે. એટલે એમણે આર્થિક નીતિનો ધ્યેય અને એને મેળવવાનો માર્ગ બંને બદલવાની વાત કરી.
બરાબર. અને પુસ્તકની જે આખી ગોઠવણ છે એ પણ બહુ લોજિકલ છે. એકદમ પાયાના ખ્યાલથી શરૂ કરે છે, શ્રમ વિભાજન, પછી મૂડી કઈ રીતે ભેગી થાય, વપરાય એની વાત, પછી વેપારની અલગ અલગ સિસ્ટમ્સ, અને છેલ્લે સરકારનો રોલ શું, એની આવકના સ્ત્રોત કયા, એક આખું ઇકોનોમિક સિસ્ટમ સમજાવવાનો પ્રયાસ છે.
ચાલો તો હવે થોડું ઊંડા ઉતરીએ અમુક મુખ્ય ભાગોમાં. પુસ્તક એક, પહેલો ભાગ, એનું હેડિંગ જ છે શ્રમની ઉત્પાદક શક્તિમાં સુધારાના કારણો. અહીં સેન્ટરમાં છે શ્રમનું વિભાજન. સ્મિથ કહે છે કે પ્રોડક્ટિવિટી વધારવાનો આ જ મેઇન રસ્તો છે.
હા, અને આ સમજાવવા માટે એમણે પેલું પિન ફેક્ટરીનું, ટાંકણી બનાવવાની ફેક્ટરીનું જે ઉદાહરણ આપ્યું છે ને, એ તો ક્લાસિક ગણાય છે.
ક્યું ઉદાહરણ?
એમણે કહ્યું કે વિચારો, જો એક જ માણસ ટાંકણી બનાવવાનું બધું જ કામ કરે, તાર ખેંચે, સીધો કરે, કાપે, અણી કાઢે, માથું બેસાડે, બધું જ એકલો જ, તો દિવસમાં માંડ એક ટાંકણી બનાવી શકે, કદાચ બહુ મહેનત કરે તો 20.
ઓકે.
પણ જો એ જ કામને 10 કારીગરોમાં વહેંચી દો, દરેક જણ ફક્ત એક જ નાનું કામ કરે અને એમાં માસ્ટર બની જાય, તો એ 10 જણા ભેડા મળીને દિવસમાં 48,000થી પણ વધુ ટાંકણીઓ બનાવી શકે છે.
શું વાત કરો છો? 48,000? એક કે 20 ક્યાં અને 48,000 ક્યાં? આટલો બધો ફરક?
હા, ઉત્પાદકતામાં આટલો જ જબરદસ્ત વધારો. હવે સવાલ એ થાય કે આવું કેમ?
હા, કેમ?
તો સ્મિથે 3 મુખ્ય કારણો આપ્યા. પહેલું, એકનું એક કામ વારંવાર કરવાથી એમાં માસ્ટરી આવી જાય, સ્પીડ વધે, ભૂલો ઓછી થાય, કુશળતા વધે.
બરાબર.
બીજું, એક કામમાંથી બીજા કામ પર જવામાં જે સમય બગડે ને, એ બચી જાય. અને ત્રીજું, આ બહુ રસપ્રદ છે, જ્યારે કોઈ માણસ એક જ કામ પર ફોકસ કરે છે ત્યારે એને એ કામ વધુ સહેલાઈથી કે ઝડપથી કરવાના નવા આઈડિયા આવે, નવા ટૂલ્સ કે નવી રીત શોધે, એટલે કે ઇનોવેશનને પ્રોત્સાહન મળે.
પણ આખો દિવસ એકનું એક જ કામ કર્યા કરવું એ કારીગર માટે કંટાળાજનક ના થઈ જાય? એની ક્રિએટિવિટી પર અસર ના પડે?
એ બહુ સારો મુદ્દો છે, અને સ્મિથે પણ આ વાતની નોંધ લીધી હતી. હોં, એમને ખ્યાલ હતો કે આનાથી માણસનું મગજ કદાચ ખૂંઠિત થઈ શકે, પણ રાષ્ટ્રોની સંપત્તિમાં એમનો મુખ્ય ભાર ઉત્પાદકતા પર હતો. એમણે એ પણ કહ્યું કે શ્રમ વિભાજન કેટલું આગળ વધી શકે એનો આધાર બજાર કેટલું મોટું છે એના પર છે.
એટલે,
અને કામને વધુ ને વધુ નાના ભાગોમાં વહેંચી શકો, અને આ બધી લેવેચ સરળતાથી થાય એ માટે પૈસા એટલે કે નાણાંની ભૂમિકા બહુ જ મહત્વની છે. એમણે નેચરલ પ્રાઇસ, કુદરતી કિંમત જે ઉત્પાદન ખર્ચ પર આધારિત હોય, અને માર્કેટ પ્રાઇસ, બજાર કિંમત જે માંગ અને પુરવઠા પર આધારિત હોય, વચ્ચેનો ફરક પણ સમજાવ્યો.
ઓકે, હવે આવીએ પુસ્તક 2 પર, સ્ટોક, મૂડીનો સ્વભાવ, સંચય અને ઉપયોગ. અહીં સ્મિથ શું કહેવા માંગે છે?
અહીં એમનો મુખ્ય મુદ્દો એ છે કે જો તમારે મોટા પાયે ઉત્પાદન કરવું હોય, શ્રમ વિભાજનનો લાભ લેવો હોય, તો તમારી પાસે મૂડી એટલે કે કેપિટલ હોવી જરૂરી છે, એનો સંચય કરવો પડે.
મૂડી એટલે?
મૂડી એટલે એવી સંપત્તિ જેનો ઉપયોગ વધુ સંપત્તિ બનાવવા માટે થાય. દાખલા તરીકે ફેક્ટરી, મશીનો, કાચો માલ ખરીદવાના પૈસા, આ બધું મૂડી કહેવાય. એના વગર તો કશું થાય જ નહીં.
બરાબર.
એમણે મૂડીના 2 મુખ્ય પ્રકાર પાડ્યા. એક ફરતી મૂડી, સિર્ક્યુલેટિંગ કેપિટલ. આ એવી મૂડી છે જે ઉત્પાદનની પ્રોસેસમાં વપરાઈ જાય અને તમારે વારંવાર લાવવી પડે, જેમ કે કાચો માલ, મજૂરોનો પગાર ચૂકવવા માટેના પૈસા.
અચ્છા, જેમ કે કોઈ દરજી હોય તો એના માટે કાપડ, દોરા, બટન, એ ફરતી મૂડી.
બરાબર. અને બીજો પ્રકાર છે સ્થિર મૂડી, ફિક્સ્ડ કેપિટલ. આ લાંબા સમય સુધી ઉત્પાદનમાં મદદ કરે, જેમ કે પેલા દરજી માટે સિલાઈ મશીન, દુકાનની જગ્યા, ટેબલ ખુરશી.
ઓકે.
સ્મિથ કહે છે કે આ મૂડી આવે ક્યાંથી? એ આવે બચતમાંથી. જ્યારે લોકો કમાય એમાંથી બધું વાપરી ના નાખે પણ કંઈક બચાવે અને એ બચતને રોકે, ત્યારે એ મૂડી બને છે. અને આ મૂડીથી ઉત્પાદક શ્રમને કામ મળે છે.
ઉત્પાદક શ્રમ એટલે?
સ્મિથના મતે ઉત્પાદક શ્રમ એટલે એવો શ્રમ જે કોઈ ભૌતિક વસ્તુ બનાવે, જેનું મૂલ્ય હોય, જે વેચી શકાય. તેમણે એને અનુત્પાદક શ્રમથી અલગ પાડ્યો. અનુત્પાદક શ્રમ એટલે જે સેવાઓ આપે, જેમ કે નોકર, સરકારી કર્મચારી, કલાકાર. એમના મતે આ શ્રમ સંપત્તિનું સર્જન નથી કરતો.
જો કે આ ઉત્પાદક અને અનઉત્પાદક શ્રમનો જે ભેદ છે એ આજે કદાચ એટલો સ્પષ્ટ નથી રહ્યો, કારણ કે આજે સર્વિસ સેક્ટરનું મહત્વ કેટલું વધી ગયું છે.
સાચી વાત છે. આજે આ ભેદ ઘણો ધૂંધળો થઈ ગયો છે, પણ મૂડી ભેગી કરવી અને રોકાણ કરવું એનું મહત્વ તો આજે પણ એટલું જ છે.
ચોક્કસ.
અને તેમણે એ પણ સમજાવ્યું કે વ્યાજના દર કઈ રીતે બચત અને રોકાણ વચ્ચે એક કડી બને છે, સંતુલન લાવે છે.
સારું, હવે આગળ વધીએ પુસ્તક આઈવી પર, રાજકીય અર્થતંત્રની પ્રણાલીઓ. અહીં સ્મિથે પેલી મર્કેન્ટિલિઝમ પર બરાબરનો હુમલો કર્યો છે.
હા, આખરી ટીકા કરી છે. એમણે કહ્યું કે એમની સૌથી મોટી ભૂલ એ છે કે એ લોકો પૈસાને, એટલે કે સોના ચાંદીને જ સાચી સંપત્તિ માને છે. અને આ ખોટી સમજને લીધે એ લોકો એવી પોલિસી બનાવે છે, જેમ કે બહારથી માલ આવે એના પર ભારે ટેક્સ નાખો, અમુક ઉદ્યોગોને જ ફાયદો કરાવો, મોનોપોલી ઊભી કરો, જે ખરેખર તો દેશના મોટાભાગના લોકો માટે નુકસાનકારક છે. એનાથી ખાલી અમુક વ્યાપારીઓ કે ઉત્પાદકોને જ ફાયદો થાય છે.
એટલે સામાન્ય માણસને શું નુકસાન?
સીધું નુકસાન. માની લો કે બહારથી કોઈ વસ્તુ સસ્તી મળતી હોય પણ સરકાર એના પર ભારે જકાત નાખી દે, તો તમારે એ જ વસ્તુ દેશના ઉત્પાદક પાસેથી મોંઘી ખરીદવી પડે, એટલે ગ્રાહકનું નુકસાન.
બરાબર.
બીજું, દેશના જે સંસાધનો છે, માણસો, મૂડી, જમીન, એ એવી વસ્તુ બનાવવા પાછળ રોકાય છે જે કદાચ બીજો દેશ વધુ સારી અને સસ્તી બનાવી શકતો હોય. તો આ તો સંસાધનોનો ખોટો ઉપયોગ થયો ને. દેશનો આર્થિક ધ્યેય આનાથી સિદ્ધ ન થાય.
તો આના બદલે એમણે શું સૂચવ્યું?
એમણે કહ્યું, ભાઈ, મુક્ત વેપાર કરો, ફ્રી ટ્રેડ. એમણે એબ્સોલ્યુટ એડવાન્ટેજનો સિદ્ધાંત આપ્યો. સાદી ભાષામાં કહીએ તો જો પોર્ટુગલ વાઇન બનાવવામાં ઇંગ્લેન્ડ કરતાં વધુ સક્ષમ હોય અને ઇંગ્લેન્ડ કાપડ બનાવવામાં પોર્ટુગલ કરતાં વધુ સક્ષમ હોય, તો પોર્ટુગલે વાઇન પર ફોકસ કરવું જોઈએ અને ઇંગ્લેન્ડે કાપડ પર.
અને પછી?
પછી બંને એકબીજા સાથે વેપાર કરે તો બંને દેશના લોકોને સારી અને કદાચ સસ્તી વાઇન અને કાપડ મળે, બંનેને ફાયદો થાય. દરેક દેશે પોતાની જે શ્રેષ્ઠ ભૂમિકા હોય એ ભજવવી જોઈએ.
સમજાયો. અને છેલ્લે પુસ્તક વી, સાર્વભૌમ અથવા રાષ્ટ્રની આવક. અહીં સરકારના રોલની વાત આવે છે.
હા, સ્મિથ આમ તો લેસેફેર ના હિમાયતી હતા, એટલે કે બજારના કામમાં સરકારે બને ત્યાં સુધી માથું ના મારવું જોઈએ. પણ એનો મતલબ એવો બિલકુલ નહોતો કે સરકારની જરૂર જ નથી.
અચ્છા.
એમણે સરકાર માટે ત્રણ મુખ્ય અને ખૂબ જરૂરી કાર્યો ગણાવ્યા. પહેલું, દેશનું રક્ષણ કરવું, બહારના હુમલાઓથી બચાવવું,
મિલિટરી ડિફેન્સ.
બીજું, ન્યાયતંત્ર ચલાવવું, દરેક નાગરિકને ન્યાય મળે, એની મિલકત, એના હકોનું રક્ષણ થાય એવી વ્યવસ્થા કરવી. અને ત્રીજું, એવા જાહેર બાંધકામો અને સંસ્થાઓ ઊભી કરવી જે સમાજ માટે જરૂરી છે પણ કોઈ ખાનગી વ્યક્તિ નફા માટે નહીં કરે.
જેમ કે
સારા રસ્તા બનાવવા, પુલ બનાવવા, બંદરો, કે પછી પાયાનું શિક્ષણ. આ બધું સરકારની જવાબદારી છે એમ સ્મિથ માનતા હતા. આ સરકારની મુખ્ય ભૂમિકા છે.
અને આ બધા કામ માટે સરકારને પૈસા તો જોઈએ, એ આવે ટેક્સમાંથી. તો ટેક્સ કેવો હોવો જોઈએ એના પર પણ એમણે કંઈ કહ્યું છે.
હા, બહુ સરસ વાત કરી છે. એમણે સારી ટેક્સ સિસ્ટમ માટે ચાર સિદ્ધાંતો આપ્યા, જે આજે પણ કેનન્સ ઓફ ટેક્સેશન તરીકે ઓળખાય છે. પહેલું, સમાનતા, ઇક્વિટી, એટલે કે લોકો પોતાની કમાવાની ક્ષમતા પ્રમાણે ટેક્સ ભરે. બીજું, નિશ્ચિતતા, સર્ટનિટી, ટેક્સ કેટલો, ક્યારે કઈ રીતે ભરવાનું એ બધું સ્પષ્ટ હોવું જોઈએ, કોઈની મરજી મુજબ નહીં. ત્રીજું, સુવિધા, કન્વીનિયન્સ. ટેક્સ ભરવાનો સમય અને રીત એવી હોવી જોઈએ જે લોકોને અનુકૂળ પડે. અને ચોથું, કાર્યક્ષમતા, એફિશિયન્સી. ટેક્સ ઉઘરાવવાનો ખર્ચ ઓછો હોવો જોઈએ અને ટેક્સને લીધે લોકોના ધંધા રોજગાર પર ખોટો બોજ ન પડવો જોઈએ. આ સરકારનો કર ઉઘરાવવાનો સાચો ધ્યેય છે.
વાહ, આ તો આજે પણ કેટલું લાગુ પડે છે.
બિલકુલ. અને એમણે એ પણ ચેતવણી આપી હતી કે સરકારે બહુ દેવું ન કરવું જોઈએ, કારણ કે એનો બોજ છેવટે તો આવનારી પેઢી પર જ આવે છે.
તો આ આખી વાતચીત પરથી જે મુખ્ય વિચારો કે સંદેશા તારવી શકાય, એમાં પહેલો તો પેલો અદ્રશ્ય હાથ જ આવે.
ચોક્કસ. એ વિચાર કે બજારમાં લોકો પોતપોતાનો સ્વાર્થ જુએ પણ એમાંથી અજાણતા જ સમાજનું ભલું થઈ જાય, એ ખરેખર અદ્ભુત છે. સ્મિથે પેલું કોટ આપ્યું છે ને કે આપણે આપણું રાત્રિભોજન કસાઈ, શરાબ બનાવનાર કે બેકરની ઉદારતાથી નથી મેળવતા,
હા,
પણ એમના પોતાના હિત પ્રત્યેના ધ્યાનથી મેળવીએ છીએ. મતલબ કે એ લોકો કંઈ આપણા પર દયા કરીને સારી રોટલી કે સારું માંસ નથી વેચતા, એ તો પોતાનો નફો કમાવા વેચે છે.
પણ એમાં આપણું ભલું કઈ રીતે થયું?
કારણ કે બજારમાં સ્પર્ધા છે. જો બેકર સારી રોટલી નહીં બનાવે કે વાજબી ભાવ નહીં રાખે તો ગ્રાહક બીજા બેકર પાસે જશે. એટલે પોતાનો ધંધો ટકાવવાને નફો કમાવા માટે એને સારી વસ્તુ સારા ભાવે આપવી પડે છે અને એમાં આપણો ફાયદો થઈ જાય છે.
અચ્છા,
એટલે સ્વાર્થ પોતે ખરાબ નથી, પણ એક સ્પર્ધાત્મક માળખું એ સ્વાર્થને સમાજના વ્યાપક ધ્યેય માટે ઉપયોગી બનાવી દે છે એમ.
હા, એક રીતે એમ કહી શકાય. બીજો મોટો સંદેશ છે શ્રમ વિભાજનની શક્તિ. આ ખાલી ફેક્ટરીની વાત નથી. આજે આપણી નોકરીઓ, આપણા પ્રોફેશન્સ, આંતરરાષ્ટ્રીય વ્યાપાર બધું જ સ્પેશિયલાઇઝેશન પર ચાલે છે. આપણી વ્યક્તિગત આર્થિક ભૂમિકા પણ આનાથી જ નક્કી થાય છે.
ત્રીજું, સંપત્તિનો સાચો અર્થ. દેશ કેટલો મજબૂત છે એ તિજોરીમાં પડેલા સોનાથી નહીં, પણ એના લોકો કેટલું ઉત્પાદન કરી શકે છે એના પરથી નક્કી થાય. આનાથી આખી આર્થિક નીતિનો ધ્યેય જ બદલાઈ ગયો, ફોકસ ઉત્પાદન અને વિકાસ પર આવ્યું.
ચોથો મુદ્દો, મુક્ત બજારો અને મર્યાદિત સરકાર. સ્મિથે બતાવ્યું કે સરકાર જેટલી ઓછી દખલ કરે બજાર એટલું સારું કામ કરે. અલબત્તા અમુક નિયમો જરૂરી છે. સરકારની ભૂમિકા રમત રમવાની નથી, પણ રમતના નિયમો બનાવવાની અને એનું પાલન કરાવવાની છે. સુરક્ષા અને ન્યાયનું માળખું પૂરું પાડવાની છે.
પાંચમું, મૂડી સંચયનું મહત્વ. જો આર્થિક વિકાસનો ધ્યેય સિદ્ધ કરવો હોય તો બચત કરવી અને એનું રોકાણ કરવું ખૂબ જરૂરી છે. એનાથી જ નવી ટેકનોલોજી આવે, ઉત્પાદકતા વધે.
અને છેલ્લો પણ બહુ અગત્યનો મુદ્દો, ન્યાય અને આર્થિક વિકાસ. જ્યાં સુધી લોકોને એવો ભરોસો ન હોય કે એમના કોન્ટ્રાક્ટનું પાલન થશે, એમની મિલકત સલામત છે અને ઝઘડો થાય તો નિષ્પક્ષ ન્યાય મળશે, ત્યાં સુધી કોઈ લાંબા ગાળાનું મોટું રોકાણ નહીં કરે. એટલે સારું ન્યાયતંત્ર એ આર્થિક વિકાસ માટે પાયાની જરૂરિયાત છે. એ નાગરિકો અને ધંધાઓને એમની ભૂમિકા ભજવવા માટે જરૂરી સ્થિરતા આપે છે.
આ પુસ્તકમાં એવા ઘણા વાક્યો છે જે આજે પણ યાદ કરાય છે. એક તો પેલું કસાઈ બેકરવાળું આપણે જોયું.
હા,
બીજું અદ્રશ્ય હાથવાળું પણ બહુ ફેમસ છે.
તે ફક્ત પોતાના લાભનો જ ઈરાદો રાખે છે અને તે આમાં અન્ય ઘણા કિસ્સાઓની જેમ એક અદ્રશ્ય હાથ દ્વારા એવા અંતને પ્રોત્સાહન આપવા દોરવાય છે જે તેના ઈરાદાનો ભાગ ન હતો. મતલબ કે ઈરાદો ભલે સ્વાર્થ ન હોય, પરિણામ સારું આવી શકે છે.
અને મૂલ્ય વિશે પણ કંઈક હતું ને?
હા, દરેક વસ્તુની વાસ્તવિક કિંમત જે તેને મેળવવા ઇચ્છતા માણસ માટે ખરેખર ખર્ચ થાય છે તે તેને મેળવવાનો શ્રમ અને મુશ્કેલી છે. આ થોડું લેબર થિયરી ઓફ વેલ્યુ તરફ ઇશારો કરે છે કે કોઈ વસ્તુની કિંમત એની પાછળ કેટલી મહેનત લાગી છે એના પર આધાર રાખે છે.
અને એક કોટ જે એમની નૈતિક બાજુ બતાવે છે.
હા, એ પણ બહુ મહત્વનું છે. કોઈ પણ સમાજ નિશ્ચિતપણે સમૃદ્ધ અને સુખી ન હોઈ શકે જેના મોટાભાગના સભ્યો ગરીબ અને દુઃખી હોય. આ બતાવે છે કે સ્મિથ માટે આર્થિક વિકાસનો ધ્યેય ખાલી જીડીપી વધારવાનો ન હતો, પણ સમાજના મોટાભાગના લોકો સુખી થાય, ગરીબી ઘટે એ પણ એટલું જ જરૂરી હતું.
તો આ બધા વિચારો આજના જમાનામાં આપણા માટે કેવી રીતે ઉપયોગી થઈ શકે, થોડી એની વાત કરીએ.
ચોક્કસ. પર્સનલ લેવલ પર જોઈએ તો પહેલું તો કરિયરમાં સ્પેશિયલાઇઝેશનનું મહત્વ. જેમ સ્મિથે કહ્યું, કોઈ એક વસ્તુમાં માસ્તરી મેળવો તો ફાયદો થાય. બીજું, પૈસાની બાબતમાં શિસ્ત, બચત કરવી અને એને સમજી વિચારીને રોકવી. આ લાંબા ગાળે સંપત્તિ બનાવવાનો રસ્તો છે, આપણા વ્યક્તિગત આર્થિક ધ્યેય સુધી પહોંચવામાં મદદ કરે.
અને ધંધા રોજગાર માટે ત્યાં તો આ વિચારો સીધા જ કામ લાગે.
બિલકુલ, કામની વહેંચણી કરવી જેથી એફિશિયન્સી વધે. ઘણી ફેક્ટરીઓ ઓફિસોમાં આ જ થાય છે. બીજું, માર્કેટ શું કહે છે એ સાંભળવું. ગ્રાહકોને શું જોઈએ છે, કિંમતો કઈ તરફ જાય છે એના પર નજર રાખવી અને ફેરફાર કરવા. અને હા, કોમ્પિટિશન, સ્પર્ધાથી ડરવાને બદલે એમાંથી શીખવું, વધુ સારું બનવું.
પણ ઘણીવાર એમ નથી લાગતું કે આ સ્પર્ધા નાના વેપારીઓ કે દુકાનદારો માટે બહુ મુશ્કેલ બની જાય છે?
એ વાત સાચી છે કે સ્પર્ધા દબાણ લાવે છે, એ પડકારજનક છે. પણ સ્મિથ માનતા હતા કે લાંબા ગાળે એ ગ્રાહકો અને આખા અર્થતંત્ર માટે ફાયદાકારક છે. એ કાર્યક્ષમતા લાવે છે. અલબત્તા ટૂંકા ગાળામાં અમુકને તકલીફ પડે એ શક્ય છે. પણ સરકાર અને પોલિસી મેકર્સ માટે પણ આ વિચારો મહત્વના છે. આજે પણ ફ્રી ટ્રેડ વર્સિસ પ્રોટેક્શનિઝમ, મુક્ત વેપાર વિરુદ્ધ સંરક્ષણવાદની ચર્ચા ચાલ્યા જ કરે છે.
હા, એ તો છે.
ટેક્સના સિદ્ધાંતો આજે પણ એટલા જ રેલેવન્ટ છે. અને સરકારે ક્યાં દખલ કરવી અને ક્યાં બજારને પોતાનું કામ કરવા દેવું, આ બેલેન્સ શોધવું એ બહુ મોટી વાત છે. સરકારની ભૂમિકા આ સંતુલન જાળવવાની છે.
અને ગ્લોબલ લેવલે જોઈએ તો આજનું જે ગ્લોબલાઇઝેશન છે એ તો જાણે સ્મિથના શ્રમ વિભાજનના સિદ્ધાંતનું આખી દુનિયા પર એપ્લિકેશન હોય એવું લાગે છે. દરેક દેશ પોતાની આવડત મુજબ કંઈક બનાવે છે અને પછી વેપાર કરે છે.
બરાબર કહ્યું. આ વિચારોએ ખરેખર દુનિયાને જોવાની અને સમજવાની રીત જ બદલી નાખી છે.
તો આ બધી ચર્ચા પરથી હું જે એક મુખ્ય શીખ લઈ રહી છું તે એ છે કે આર્થિક સમૃદ્ધિ કોઈ ઉપરથી નથી ટપકતી, એ માણસની મહેનત, એની સ્વતંત્રતા અને એક સારી સિસ્ટમનું પરિણામ છે. દેશની સાચી તાકાત એના લોકોની આવડત અને ઉત્પાદકતામાં છે. અને મને પેલો અદ્રશ્ય હાથનો વિચાર હંમેશા ઇન્ટ્રિગિંગ લાગે છે કે કેવી રીતે પોતાના ફાયદા માટે કરેલું કામ પણ યોગ્ય સંજોગોમાં સમાજના મોટા ધ્યેયમાં મદદ કરી શકે, આપણી નાની ભૂમિકા પણ મોટો ફાળો આપી શકે.
અને હું એમાં એ મિર્શ કે બજાર ભલે અદ્રશ્ય હાથથી ચાલતો હોય પણ એને બરાબર ચાલવા માટે એક મજબૂત અને ન્યાયી કાયદાકીય અને નૈતિક માળખાની જરૂર પડે છે. એ કંઈ વેક્યુમમાં કામ નથી કરતું. સ્મિથનો જે અભિગમ હતો જેમાં અર્થશાસ્ત્ર, નૈતિકતા, ઇતિહાસ, રાજનીતિ બધું જોડાયેલું હતું એ આજે પણ બહુ જ મહત્વનું છે. આપણે આર્થિક પ્રશ્નોને અલગથી ન જોઈ શકીએ. અને હા, એક લિમિટેડ પણ અસરકારક અને ન્યાયી સરકારની ભૂમિકા કેટલી જરૂરી છે એ વાત આ પુસ્તક વારંવાર યાદ કરાવે છે.
ખરેખર ખૂબ જ વિચારવા જેવી વાતો. અને આપણે એ પણ વિચારી શકીએ કે આજના જટિલ વિશ્વમાં જ્યાં પર્યાવરણ, અસમાનતા જેવા નવા પડકારો છે, ત્યાં શું સ્મિથનો અદ્રશ્ય હાથ એકલો પૂરતો છે કે પછી એને નવા પડકારોનો સામનો કરવા માટે નવા પ્રકારના માર્ગદર્શન અને કદાચ થોડી વધુ સક્રિય સરકારી ભૂમિકાની જરૂર છે?
ચોક્કસપણે વિચારવા જેવો પ્રશ્ન છે. એના પર સતત ચર્ચા થતી એવી જોઈએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.